رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي اسمه دواء وذكره شفاء وطاعته غنى. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين شفيع المذنبين رحمة للعالمين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الرسول المصدق المصطفى الأمجد حبيب إله العالمين أبي القاسم المصطفى محمد.
اللهم صل على
وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا.
اللهم صل على محمد.
أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم. آمنا بالله، صدق الله العلي العظيم. صلوات
اللهم صل على محمد وعلى محمد.
مارا بزرگو، مارا بھائیو، ماری ماں بہنو، شروع کروں چھو اللہ نا نام تھی جے رحمان چھے انے رحیم چھے، અને દરેક હમદ અને સનાને અને દરેક વખાણને પાત્ર એ અલ્લાહ છે કે જેણે બધી દુનિયાઓને અને દુનિયાની અંદર જે જે પણ ચીજો છે એને પેદા કરી છે. અને ઇન્સાન અલ્લાહની એક મખલૂક છે કે જેના માટે કુરાને મજીદ બયાન કરે છે કે ઇન્સાન અને જિન્નાત આ બંનેને પેદા કરવામાં આવ્યું છે એક ખાસ મકસદ સાથે. વમા ખલકતુલ જિન વલ ઇન્સ ઇલ્લા લિયાબુદુ. અને અમોએ પેદા નથી કર્યું જિન્નાત અને ઇન્સાનને સિવાય એ કે તેઓ અમારી ઇબાદત કરે. ઇબાદતનો મતલબ બહુ જ પહોળો છે. ઇબાદતનો મતલબ ફકત નમાઝ, રોઝા, હજ, ઝકાત, અમર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર નથી. પણ ઇબાદતનો મતલબ એ છે કે ઇન્સાન પોતાની જિંદગીની અંદર ઘડી ઘડી ઉપર કામ કરતો હોય, નિશાળે હોય, સ્કૂલની અંદર હોય, ઘરની અંદર હોય, સમાજની અંદર હોય, દુકાનની અંદર હોય, જ્યાં જ્યાં પણ હોય અને જે જે પણ પગલું ઉપાડે એ એવું પગલું ઉતારે કે અલ્લાહ એનાથી રાજી હોય. આને કહેવાય છે ઇબાદત. કે દરેક ભાગની અંદર એની જિંદગીની દરેક ભાગની અંદર એ અલ્લાહને યાદ કરતો હોય, એવું કોઈ કામ ન કરે કે જે અલ્લાહની ખિલાફ હોય, અલ્લાહના ફરમાનની ખિલાફ હોય, અને કામ કરે તો એવું કામ કરે કે જેનાથી ખુદા વજે તઆલા રાજી થઈ જાય. મારા બુઝુર્ગો ભાઈઓ અને મારી મા બહેનો, આજે જુમેરાત છે. સૌથી પ્રથમ તો ખુદાવંદ તાલા પાસે દુઆ કરું છું કે ખુદાવંદ તાલા આપણના ગુનાઓને માફ કરી
નાખે.
ફક્ત મારા નાના ભાઈઓ અને બહેનોને સમજાવવા માટે આ બયાન કરું છું. મોકો મળ્યો છે તો જરાક સાંભળજો, ચાલવા તમારો વખત વધારે નહીં લઉં. જૂનો રાત એટલે શું? ઇન્સાનની હયાતમાં અઠવાડિયાની અંદર 24 કલાક એવી હોય છે કે અગર એ 24 કલાકનો ફાયદો ઉપાડે તો એ ઘણું હાંસલ કરી શકે છે. રવિવારના દિવસે ક્રિશ્ચનો હોલીડે સમજે છે. હોલીડે એટલે તેઓ છુટ્ટી પર હોય છે અને તેઓ એ દિવસ રાખે છે કે એ દિવસ અમે ચર્ચમાં જઈ અને ખુદાને યાદ કરે. ગઈકાલની મજલિસમાં અમે બયાન કર્યું કે યહૂદીઓ માટે શનિવારનો દિવસ છુટ્ટીનો, તો શનિવારના દિવસે તેઓ કોઈ કામકાજ નથી કરતા, તેઓ જઈ અને પોતે પોતાની ઇબાદત કરે છે. મુસલમાનો માટે ખુદાવંદ તાલા એમ નથી કહ્યું કે છુટ્ટીનો દિવસ છે, પણ કહ્યું છે કે જુમાનો દિવસ બહુ જ અહમ દિવસ છે. જુમાના દિવસે, જુમારાતના દિવસે જયારે સૂર્ય અસ્ત થાય એટલે સૂરજ જયારે ડૂબે, અને જુમાના દિવસે જયારે સૂરજ ડૂબે, આ 24 કલાકની અંદર મલાઇકાઓ જમીન ઉપર હોય છે અને કહે છે કોઈક છે કે જે ખુદા પાસે ઇસ્તિગફાર કરે તો અમે એની ઇસ્તિગફાર ખુદા પાસે લઈ જાય અને ખુદા એને માફ કરી નાખે. કોઈક છે કે જે દુઆ માંગે ખુદાવંદ તઆલા પાસેથી કે જેની દુઆ અમે લઈ જાય અને ખુદાવંદ તઆલાની દુઆને કબૂલ કરે. અને તમને ખબર છે કે બહેતરીન અમલ, વાજિબ તો વાજિબ છે, પણ બહેતરીન અમલ જુમેરાતના સૂર્ય અસ્ત થી લઈ અને જુમાના દિવસે સૂર્ય અસ્ત સુધી બહેતરીન, બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ અમલ છે પૈગંબર અને એની આલ ઉપર સલાવાત કરો. અને બફાતિહુલ જિનાનની અંદર મળે છે કે કોશિશ કરે માણસ કે આટલા વખતની અંદર બની શકે તો 100 સલાવાત પડે, એટલે એક તસ્વી સલાવાત ઓછીમાં ઓછી, અને જેટલું વધારે પડતા જશો સલાવાત તો એનો ફાયદો પાછો આવશે. એ સલાવાતનો ફાયદો આપણે ખુદા પાસે દુઆ કરે છે, ખુદાવંદે તઆલા તું મોહમ્મદ અને એની આલ ઉપર તારી રહમત અને તારી બરકત મોક. પણ વાત એમ થાય છે કે જયારે આપણે સલાવાત મોકલે છે તો એ બરકત આપણને જ પાછી આવે છે. આ સલાવાતની ફિલોસોફી બહુ મોટી છે, બયાન નથી કરું, પણ મને થયું કે ઉત્તમ અમલ તમારી સમક્ષ બયાન કરું અને નાના ભાઈઓ અને બહેનોને ખાસ ભલામણ કરું છું, ખાસ ભલામણ કરું છું કે જુમાના દિવસે ગુસલને મૂકો નહીં. જુમાનો દિવસનો ગુસલ તમે કરો, સુન્નત એ મુઅક્કદા છે, એટલે એવી સુન્નત છે કે જેના પર બહુ જ ભાર દેવામાં આવ્યો. તમે જો તવઝીહુલ મસાઇલ જે આયતુલ્લાહ સિસ્તાનીની છે, તેમજ આયતુલ્લાહ કોઈ મરહૂમ, તેમજ બીજા ઉલામાઓ મરાજ જે મરહૂમ થઈ ગયા છે અને જેઓ જીવતા છે, અગર તમે તવઝીહુલ મસાઇલની અંદર જોશો તો એમાં લખેલું છે કે અગર તમે શુક્રવારના ગુસલ ન કરી શકો કોઈ પણ કારણસર, કોશિશ તો એ હોય કે શુક્રવારના ગુસલ કરો, પણ કોઈ પણ કારણસર તમે ગુસલ ન કરી શકો તો શનિવારના કાઝાની નિયતિ કરો, શનિવારના કાઝાની નિયતિ કરો. અને અગર તમને એમ લાગતું હોય કે શુક્રવારના દિવસે તમને પાણી નહીં મળે કોઈ પણ કારણસર, પાણી નહીં મળે તો ગુરુવારના તમે ગુસલ કરી નાખો, પણ જુમાનો ગુસલ મૂકો નહીં. જુમાના ગુસલ ઉપર બહુ જ ભાર દેવામાં આવે છે. એક પણ વાત કરશો, અને સાથે ખુદાવંદે તઆલા પાસે દુઆ કરું છું કે ખુદાવંદે તઆલા તમારી બધી તમન્નાઓને પૂરી કરી નાખે, જે પણ તમારી દુઆઓ છે ખુદાવંદે તઆલા એ તમારી દુઆઓને સાંભળી અને કબૂલ કરે. આજે મને તૌહીદની અંદર એ ફિકરા બયાન કરવા છે કે જે ફિકરાઓ આપણે દુઆએ કુમેરની અંદર પડ્યા, કે જેનાથી આપણને જાણવાનું મળશે કે આપણે દુઆએ કુમેરની અંદર અંતમાં શું પડી રહ્યા છે. પહેલું તમને એટલું કહી દઉં કે દરરોજ ગુરુવારના આપણે જયારે દુઆએ કુમેર પડે છે તો અસલની અંદર એ તૌહીદનો દર્શ છે, પહેલેથી છેલ્લે સુધી એની અંદર ખુદાની ઓળખાણ છે. કોઈક દિવસ તમે દુઆ અરબી જબાનમાં ન પડો પણ ગુજરાતીની અંદર એનો તરજુમો પડો, એમાં કોઈ વાંધો નથી. અરબી જબાનમાં તમે એક દિવસ દુઆ એક ઉમેર ન પડો તો એમાં કોઈ ગુના નહીં મળે, પણ જો તમે એનો તરજુમો ગુજરાતીની અંદર પડો અને એને સમજીને પડો તો તમને જાણવાનું મળશે કે એ તરજુમાથી તમને જાણવાનું મળશે કે તમે અથવા તો મૌલાએ કાયનાત આપણને કેવી રીતે શીખાડ્યા છે ખુદા સાથે વાતચીત કરવાની અને ખુદાઓને તઆલાની ઓળખાણ કરાવી છે. આ હું ફિકરો દરરોજ પડું છું. અલ્હમ્દુલિલ્લાહ દુઆ કુમેર ની અંદર પડે છે, યા મનિસ્મુહુ દવા વા ઝિક્રુહુ શિફા વા તાઅતુહુ ગિના. ફક્ત આ ત્રણ ફિકરાઓ લે, વખત નથી કહ્યું કે વધારે વખત નથી લેવો તમારો, પણ આ ત્રણ ફિકરાઓ લે એના ઉપર આપણે વિચાર કરીએ. એમ આપણે ખુદાને કહે છે યા મનિસ્મુહુ દવા, એ કે જેનું નામ દવા છે. મેં કહ્યું યા કરીમ દુઆ છે, મેં કહ્યું યા રહીમ દુઆ છે, મેં કહ્યું યા હન્નાન દુઆ છે, મેં કહ્યું યા મન્નાન દુઆ છે. જે જે પણ અલ્લાહના નામ લેતો જાય એ દવા છે, હકીકતની અંદર દવા છે. અને તમને ઘણા તજરૂબા થઈ ગયા હશે, જ્યારે પણ તમે તકલીફની અંદર આવો તો ખુદાવંદ તાલા આપણને કહે છે કે તમે મારી પાસે દુઆ કરો અસ્મા ઉલ હુસ્નાના વાસ્તાથી. મારી પાસે દુઆ કરો અસ્મા ઉલ હુસ્ના, જે અલ્લાહના બહેતરીન નામ છે, નવાનું નામ જે છે એ નામથી ખુદાવંદ તાલાને પુકાર. યા મનુષ્ય હું દવા વા ઝિક્રુહુ શિફા, એની યાદ શફા છે, દવા મનિસ્મુહુ દવા વા ઝિક્રુહુ વા તાઅતુહુ, અને એની તાબેદારી કરવી, એનું કહેવું માનવું, વા તાઅતુહુ ગિના, એક બરકત છે, એવી બરકત છે કે જે બરકત કદી નહીં ખલાસ થાય. આ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. હવે આપણે વિચાર કરીએ, આપણે બીમાર થાય છે, જિસ્મની બીમારી હોય છે તો આપણે ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર આપણને દવા લખી આપે છે, આપણે ફાર્માસિસ્ટ પાસે જાય છે તો એ આપણને દવા આપે છે કે જે દવાથી આપણને શેફા થઈ શકે. તમે અગર આ ચીજને સાથે રાખો તો હું એક કુરાનની આયત બતાડું અને પછી તમને સમજાવું. خداوند تعالى سورة بني إسرائيل يندر كهتش وننزل من القرآن ما هو شفاء ورحمة للأرض. ما هو شفاء ورحمة للمؤمنين وننزل من القرآن. قرآن يندر أمور جي نازل كريوش اي حقيقة يندر رحمة چه شفاء چه اني رحمة چه مؤمن ما. કેવી રીતે શિફા છે, કેવી રીતે રહમત છે હું તમને સમજાવી દઉં. જ્યારે તમે કોઈ મરીઝને જોવા જાઓ અને જ્યારે એની અયાદત કરો અને જ્યારે તમે નીકળતા હો તો તમે દુઆ કરશો, ખુદાવંદ તઆલા તમારી શફાત કરે. અથવા તમે દીકરા પાસે જાશો અને કહેશો, ખુદા તમારા બાપની શફાત કરે. અહીંયા એ બાપ ગુજરી ગયો, હવે જયારે તમે જાશો છોકરાને મળવા તો તમે કહેશો, ખુદાવંદ તઆલા તમારા બાપ ઉપર રહમત મોકલે. હવે તમે નહીં કહો કે ખુદાવંદ તઆલા તમારા બાપની શફાહત આપે, તો ગુજરી ગયા છે. હવે રહમતની રહમત ચાહે છે તો આપણે દુઆ કરે છે કે ખુદાવંદ તઆલા એના ઉપર રહમત નાઝિલ કરે. બસ કુરાન ભાઈઓ, મારી મા બહેનો, એમ જ છે. દુનિયાની અંદર શફાઅત છે, આખરતની અંદર રહમત છે. જેમ જેમ તમે કુરાન પઢતા જાશો અને એને સમજતા જાશો અને એના ઉપર અમલ કરતા જાશો તો એની અંદર બધી દવાઓ લખેલી છે, એ શિફા છે. અને આખરતની અંદર એ કુરાન આપણા માટે રહમત બનશે. તો ખુદા ન ખાસ્તા, ખુદા ન ખાસ્તા, ખુદા આપણને બચાવે કે એક ઇન્સાન જો કુરાનને આ દુનિયાની અંદર ઉપયોગ ન કરે અને દુનિયાની અંદર કુરાનને ન પડે અને ન સમજવાની કોશિશ કરે અને એના ઉપર અમલ ન કરે તો એ એના દિલની અંદર ખાતરી રાખી લે કે એના માટે કુરાન આખરતની અંદર રહમત નહીં બને. કોશિશ એ જ હોવી જોઈએ કે કુરાનને આપણે સમજે અને એના ઉપર અમલ કરે. દુનિયાની અંદર શિફા છે, આખરતની અંદર રહેમત છે. તેવી જ રીતે અલ્લાહના નામો જે છે એનું નામ દવા છે, એનું જિક્ર શિફા છે, એની ઇતાઅત એક બરકત છે કે જે બરકત કદી ખતમ નહીં થાય. સલવાત પડજો. મારા બુઝુર્ગો, મારા ભાઈઓ, મારી માં બહેનો, આપણો વિષય એ છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને તેઓના જે સાથીઓ હતા, સહાબીઓ હતા, અંસારો હતા, તેઓના જે સગા વહાલાઓ સાથે હતા, અને અઝાદારીને ઓળખવાની આપણે કોશિશ કરી. એ આપણો વિષય છે અને એ વિષય ઉપર મેં અત્યાર સુધી 3 મજલિસો પડી ચૂક્યો છું અને આપણે કોશિશ કરે છે સમજવાની. આજે હું તમારી સમક્ષ ઇમામ હુસેન અલી ઇસ્લામના જે સાથીદારો છે તેઓની એક સિફત બયાન કરું છું, પછી એના ઉપર ઇન્શાઅલ્લાહ વધારે પ્રકાશ પાડીશ, સમજવાની કોશિશ કરશું અને એના ઉપર કેવી રીતે આપણે અમલ કરી શકીએ એ મારો હેતુ હોય છે, એ મારો મકસદ હોય છે કે કેવી રીતે આપણે એના ઉપર અમલ કરી શકીએ. તમને યાદ છે અને તમે સાંભળો છો અને દર આશુરની રાતના આપણે સાંભળે છે કે જયારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ રાતના વખતે પોતાના સહાબીઓને ભેગા કર્યા હતા તો ઇમામ હુસેન અલૈહિસ્સલામે ખુતબો કહ્યો હતો અને એ ખુતબાની અંદર ઇમામ હુસેન અલૈહિસ્સલામ પોતાના સાથીદારોની વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ સૌથી વધારે વફાદાર છે અને સૌથી સારા સાથી મને મળ્યા છે. ઇમામે તેઓના સાથીઓનું વખાણ કર્યું અને ત્યારબાદ ઇમામ હુસેન અલી ઇસ્લામે તેઓને કહ્યું હતું કે હું મારી બયાત ખેંચી લઉં છું. તો જવાબ શું મળ્યા હતા હું તમારી સમક્ષ 3 જવાબ પેશ કરું છું, તમે બરાબર વિચાર કરજો. એક જવાબ, એક સાથી ઉભો થઈ, એક સહાબી ઇમામનો ઉભો થઈ અને ઇમામને કહે છે કે શું તમે ચાહો છો કે અમે ચાલ્યા જાય. ઇમામને કહે છે શું તમે ચાહો છો કે અમે ચાલ્યા જાય અને તમોને એકલા છોડી. એ નહીં બની શકે, તમારા વગર આ જિંદગીની કોઈ કિંમત જ નથી. બરાબર સાંભળજો. તો આ સાહબીએ કહ્યું યા મૌલા તમારા વગર આ જિંદગીની કોઈ કિંમત નથી. બીજા સાહબીએ કહ્યું કે યા મૌલા અગર મને કતલ કરવામાં આવે અને મારી લાશને બાળી નાખવામાં આવે અને એ રાખ જે હોય એને ઉડાડી નાખવામાં આવે અને આવી રીતે 70 વખત કરવામાં આવે તો પણ મૌલા હું તમારો સાથ નહીં મૂકું. તો એક માણસ શું કહે છે કે કેટલી ફેરે મને કતલ કરવામાં આવે, ફરીથી મને જિંદગી દેવામાં આવે તો પણ મૌલા હું તમારો સાથ. અને ત્રીજાએ કહ્યું કે મૌલા આ બધા સહાબીઓનું હું કહું છું, ઇમામના સગાવા અલાઉ નથી કહેતો, હઝરત અબુલ ફઝલ અબ્બાસે શું કહ્યું નથી કહેતો, જનાબે અકીલની ઔલાદે શું કહ્યું નથી કહેતો, પણ ફક્ત આ સાથીઓ મૂકો. ત્રીજાએ કહ્યું મૌલા એક જાન શું, એક જિંદગી શું, અગર એવી 1000 જિંદગી મળશે મૌલા તો હું તમારા ઉપર કુરબાન કરવા માટે તૈયાર છું. એકે કહ્યું જિંદગીની કોઈ કિંમત નથી, એકે કહ્યું મને 70 વખત જિંદગી મળે તો હું તમારો સાથ નહીં મૂકું, અને એકે કહ્યું 1000 વખતે પણ મને પાછું અહીંયા જાણું મળે તો હું તમારા ઉપર કુરબાન કરવા માટે તૈયાર છું. ભાઈઓ, આવી હિંમત અને આવું કહેવું અને એ બતાવી આપવું અને અમલની અંદર લઈ આવવું અને શહીદ થવું એનું કારણ છે. તેઓની અંદર કઈ એવી ખૂબી હતી, કઈ એવી નેક અને સારી સિફત હતી કે જે કારણસર તેઓએ આ કર્યું? એનો જવાબ પહેલા હું જવાબ દઉં, એની પહેલા આ 3 ફિકરાઓ અગર તમે કોઈ અજાણ્યાને આપશો, ખાલી આ 3 ફિકરાઓ એની સામે તમે એને આપી દેશો તો એમાં કોઈ શક નથી કે એ માણસ વાંચી અને કહેશે કે હકીકતની અંદર આ માણસો બહાદુર છે. બરાબર છે? حقیقت ની અંદર તેઓ કહે છે કે આ શુજાઅત આવોની આ એવા બહાદુર માણસો છે કે પોતાની જાન દેવા માટે તૈયાર. તો સવાલ એ પૈદા થાય છે કે આ શુજાઅત અને આ બહાદુરી કેવી રીતે આવી? તેનો જવાબ, આ બહાદુરી એના માટે આવી કારણ કે તેઓ પોતાના ઈરાદાની અંદર મક્કમ હતા. તેઓ પોતાના જે પણ નિર્ણય અને જે પણ ડિસિશો લઈ લીધા હતા એની અંદર તેઓ મક્કમ હતા, તેઓ હરવાના ન હતા. અને અગર તેઓ મક્કમ રહ્યા તો એનું કારણ શા માટે? અગર તેઓ મક્કમ રહ્યા તો એનું કારણ શા માટે? એનું કારણ એ છે કે તેઓને અલ્લાહ અને પયગંબર અને અહેલે બૈત તરફ મોહબ્બત હતી. જ્યારે મોહબ્બત હતી અને તેઓ જાન કુરબાન કરવા માટે તૈયાર હતા એટલે મક્કમ હતા, દિલની અંદર મોહબ્બત હતી. સવાલ એ પૈદા થાય છે કે એ મોહબ્બત કેવી રીતે પૈદા થઈ? એ મોહબ્બત કેવી રીતે પૈદા થઈ? તો એનો સીધો અને સાદો જવાબ એ છે કે તેઓને અલ્લાહ, પયગંબર અને અહેલે બૈતની મારફત હતી. તેઓ અલ્લાહ, પયગંબર અને અહેલે બૈતને ખરી રીતે ઓળખતા હતા. એના કારણસર તેઓ મક્કમ રહ્યા અને તેઓ આગળ વધ્યા અને તેઓ શહીદનો મરતબો પામ્યા. હવે જો આપણે આ સમજમાં આવી ગયું તો આવો કુરાન મજીદની આયત તરફ. ખુદાવંદે તઆલા કહે છે, ઇન્નલ લઝીના કાલુ રબ્બુના અલ્લાહ સુમ્મા ઇસ્તકામુ ફલા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનુ. આયત સીધી છે, સમજવા માટે બહુ જ સહેલી છે. ત્રણ ભાગ એના હું કરું. الذين قالوا ربنا الله جو يكهنو كه امارو رب امارو پیدا کروا وارو امارو پالنهار الله چه اپنے بدا کہے چه لا اله الا الله برابر چه الذين قالوا ربنا الله بدا اپنے کہے چه لا اله الا الله اشهد ان لا اله الا الله تشهد دی اندر پڑے چه برابر چه تو آپ پہلو ત્યારબાદ તેઓ એક કહ્યા બાદ તેઓ મક્કમ રહી ગયા, હત્યા નહીં. અહીંયા મોઢાઉપરથી એમને કહ્યું લા ઇલાહા ઇલ્લલ્લાહ અને અમર કર્યું શૈતાન મારો રબ છે, એમને કહ્યું. સુન્નસ્તકાનુ તેઓ મક્કમ રહી ગયા. તો ખુદાવંદે તઆલા કહે છે ફલા ખૌફ અલૈહિમ વલા હુમ યહઝનૂન, તેઓ પર કોઈ પણ જાતનો ડર નહીં રહે અને તેઓ કોઈ પણ જાતની બીક તેઓને નહીં આવે. ત્રણ ભાગ અગર તમે સમજી જાઓ તો જે બીજો ભાગ છે એને સમજી જાઓ તો મસ્તકામું તેઓ મક્કમ રહી ગયા. ત્યારબાદ ખુદાવંદે તઆલા કહે છે ઉલાઇકા અસ્હાબુલ જન્નાહ خالدين فيها جزاء بما كانوا يعملون. انا فريتي اوترا باركو اولئك اصحاب الجنه تيوچه جنت ني اندر داخل ثواوا تيوچه جنت ني اندر داخل ثواوا خالدين فيها تيو اي جنت ني اندر چلے سودي رہتے. શામાતે જન્નત ની અંદર શામાતે તેઓને જન્નત નસીબ થશે? તો ખુદાવંદે તઆલા કહે છે જઝાઅન બિમા કાનુ યઅમલૂન, તેઓનો આ રિવોર્ડ છે, તેઓની આ જઝા છે, તેઓને અજર મળ્યો છે કારણ કે તેઓ ઇસ્તેકામત ઉપર રહ્યા, તેઓ મક્કમ રહ્યા, પહેલા ઈમાન લઈ આવ્યા, કહ્યું અલ્લાહ મારા રબ છે અને ત્યારબાદ તેઓ ઇસ્તેકામત પર રહ્યા. તો એની જઝા એનો અજર એ છે કે તેઓ જન્નત ની અંદર દાખલ થશે. જરા વાત કરશો.
અલ્લાહ محمد وآل محمد.
بھائیو મારી બાન બહેનો, હવે આપણે સમજવાની કોશિશ કરી કે આ દર્સ જે છે કરબલા વાળાઓએ આપણે શીખાડી ગયા, તેઓને આપણે આપણી જિંદગીની અંદર કેવી રીતે અપનાવી શકીએ એને આપણે સમજવાની કોશિશ કરી. બહુ સહેલું છે, જરાય પણ ડિફિકલ્ટ નથી, જરાય પણ મુશ્કેલ નથી, કારણ કે આપણે એ જિંદગીના અમલની અંદર પસાર થયા છે. હું તમને દાખલો આપું. એક માણસે દુકાન ખોલી, જયારે દુકાન ખોલે છે તો એનો ઈરાદો ઈ હોય છે કે એ વેપાર કરે. પહેલો એનો ટાર્ગેટ અને પહેલો એ કોશિશ એ કરતો હોય છે કે એની પાસે એટલા પૈસા થાય કે તે પોતાની જિંદગી પસાર કરી શકે. એટલે કે જેટલો વેપાર કરતો મળે, કેટલું વાપરે છે, કેટલું ચીજું લે છે, એ કોશિશ પહેલી એની હોય છે. પણ તમે મને કહો કે જયારે તમે દુકાન ખોલશો તો શું પહેલા દિવસે તમને મળી જશે? તો નહીં થાય, સિવાય કે જંતર મંતર પૂકવામાં આવે કે પહેલા દિવસે આવીને એવું વેપાર થઈ જાય કે લોકો કેવો હો, ખુદાએ છપ્પડ પાડીને મને દઈ દીધું છે. એ તકલીફ હોય છે જયારે ખુદા છપ્પડ પાડીને. ત્યારબાદ ઇન્સાન ખુદાને કહે છે, અંગ્રેજીમાં કહે છે ગુડ બાય, થેન્ક યુ, મેર્સી, ગુડ બાય કરી નાખે છે. હવે મને જરૂર નથી, તે મને આપી દીધું છે. તો ઇન્સાન જયારે વેપાર શરૂ કરે છે તો પહેલા દિવસે એને નફો નથી થતો, પહેલા મહિનાની અંદર પણ કોઈક વખતે તૂટી પડે છે, કોઈક વખતે 3 મહિના પણ તૂટી પડે છે. પણ એ વેપાર કરતો જાય છે, એ હિંમત કરતો જાય છે અને એ કોશિશ કરતો જાય છે. એક વખત આવે છે એની જિંદગીની અંદર કે એ જ્યારે કામયાબ થાય છે અને જે રીતે આપણે કહે છે કે ગાડી પાટા ઉપર લાગી પડે છે અને હવે એનો વેપાર થાય છે, ત્યારે એને ખબર પડે છે કે આટલું સબર કરવાથી, આટલું શાંતિ રહેવાથી અને આટલી મહેનત કરવાથી મને હવે ફળ મળી ગયું. આ જિંદગીનો દાખલો છે. સ્ટુડન્ટ જેઓ યુનિવર્સિટીમાં ભણે છે, લાઇસીમાં ભણે છે, જેઓ સ્કૂલોમાં ભણે છે, તેઓને પૂછા કરો કે તેઓની કોશિશ એ હોય છે કે તેઓ પાસ થાય, કામયાબ થાય. પણ કામયાબ એવો જ નહીં થાય જ્યાં સુધી તેઓ કોશિશ ન કરે. અને કોશિશ કર્યા બાદ તેઓને એ હિંમત પણ રાખવી ખપે છે, એ ઇસ્તેકામત પર રહેવું પણ ખપે છે કે મારું સબ્જેક્ટ અને જે પણ હું ભણું છું એ દિવસ દિવસે ડિફિકલ્ટ થતું જાય છે. જેમ જેમ ડિફિકલ્ટ થાય છે એ કોશિશ કરે છે કે હું હજી શીખું, વધારે શીખું. છેલ્લે જયારે પરીક્ષાની અંદર કામયાબ થાય છે અને એને સારું રિઝલ્ટ મળે છે તો તે વખતે એ ખુશી થાય છે, કારણ કે એ ઇસ્તેકામત પાડ્યો. તો ભાઈઓ હવે આપણે આવે દિન તરફ, મને એ વાક્ય પેશ કરવા છે, તમે બરાબર સાંભળજો અને આપણને બરાબર લાગુ પડે છે. અગર આપણે એના પર વિચાર કરશું તો આપણને જાણવાનું મળશે કે કેવી રીતે આપણને એ પેશ કરી શકે છે. એક સલવાત પડશો. ટૂંકની અંદર બયાન કરતો જાઉં છું, વાક્યાઓ બધા પૂરી રીતે નહીં બયાન કરું પણ ઇન્શાલ્લાહ તમને સમજ પડી જશે. અયાશ બિન રબી આ અને એની ઘરવાળી જેનું નામ હતું અસ્મા બિનતી સલામા, તેઓ મુસલમાન થયા. કુરૈશ વાળાઓ હતા. અયાશ બિન રબી આ અબુ જહલ અને હારિસના ભાઈ હતા. અબુ જહલ તમે જાણો છો જે પૈગંબરને બહુ સતાવતો હતો. તો અબુ જહલ અને હારિસના ભાઈ અયાશ બિન રબી આ, તેઓની મા એક હતી, બાપ જુદો હતો, જુદા જુદા હતા. મા એક હતી. તો અયાશ અને અસ્મા જયારે ઇસ્લામ કબૂલ કર્યા તો શરૂઆતમાં તેઓને તકલીફો પડી, જે રીતે આપણે ઇતિહાસમાં સાંભળે છે કે કેવી રીતે મક્કાવાસીઓએ મુસલમાનોને તકલીફો આપી. તો પૈગંબર ઇસ્લામે એ સહાબીઓને કહ્યું હતું જેઓ તેની પાસે આવ્યા અને કહ્યું કે અમને અમારું ઈમાન બાકી રાખવું છે, પણ જો મક્કામાં અમે રહેશું તો હવે એટલી તકલીફો પડી છે કે અમે એ અણી ઉપર આવી ગયા છે કે બની શકે કે અમે પાછા મુશ્રિક થઈ જાય. તો અમે ચાહે હિજરત કરી, تو پیغمبر کہیو چالیا جاؤ ابیسینیا چالیا جاؤ حبش کے جنے آجے ایتھیوپیا کے واما آگے چالیا جاؤ تیا تو ایاش ان اسما اے توڑا نی اندر رتا کہ جو حبش چالیا گیا پر آمی جانا ویلا آمی گیا بنی جانا ویلا آمی گیا مکہ ما پاک کہو نا سردار کون ہتو جعفر بن ابی طالب جعفر بن ابی طالب ત્યારે પાછા વળ્યા ખબર છે સંસાત હિજરીમાં અને તે દિવસે કે જે દિવસે મૌલાએ કાયનાતે ખૈબર ફતહ કરી હતી અને જાફર બિન અબી તાલિબ આવ્યા તો પૈગંબર ઇસ્લામે કહ્યું કે હું શું વધારે કે શા માટે વધારે ખુશી થઉં એના માટે કે અહીંયા ફતે ખૈબર કરી છે કે જાફર બિન અબી તાલિબ પાછા વળ્યા તો કેટલા વર્ષ સુધી હબશ ની અંદર તેઓ રહ્યા હતા અયાશ અને અસ્મા વહેલા આવી ગયા હતા અને જયારે પૈગંબરે ઇસ્લામ હિજરત કરી મદીના તરફ તો અયાશ અને અસ્મા પણ હિજરત કરી જયારે અયાશ ની માને ખબર પડી કે મારા દીકરાએ હિજરત કરી અને મદીના ચાલ્યો ગયો છે તો એને કસમ ખાધી કે હવેથી હું માથાના વાળમાં તેલ નહીં નાખું અને હવેથી હું છાયાની નીચે નહીં બેસ જ્યાં સુધી મારો દીકરો પાછો ના આવે એ માં મુસલમાન ન હતી એ મુશ્રિક હતી પણ એને કહ્યું કે હું માથાના વાળમાં તેલ નહીં નાખું અને છાયા નીચે નહીં બેસું જ્યાં સુધી મારો દીકરો પાછો ના આવે તો જ્યારે આ વાત કરી તો અબુ જહલ અને હારિસને આ મોકો મળ્યો કે અમે મારા ભાઈને પાછા લઈ આવે અને પછી અમે એને સતાવે તેઓ મદીના ગયા અને અયાશને કહે છે કે માએ આવી રીતે કહ્યું છે તો અયાશના દિલની અંદર અફસોસ થયો કે હાય મારી મા આવી રીતે સતાઈ છે કારણ કે હું મક્કા છોડી મદીના ચાલ્યો ગઈ તો એને કહ્યું હું એક શરતે પાછો આવીશ કે તમે મને એ વાયદો આપો કે તમે મારે મને સતાવશો નહીં તો આ બંને કહ્યું અમે વાયદો આપે છે અમે તમે સતાવશું નહીં જ્યારે તેઓ મદીનાથી બહાર નીકળ્યા અને જરાક દૂર ગયા તો આ બંને શેતાન હોય અયાશને સતાવવાનું શરૂ કર્યું એના હાથ બાંધી નાખ્યા એના પર જુલ્મો શરૂ કર્યો અને મક્કા પહોંચ્યા જ્યારે મક્કાની અંદર પહોંચ્યા ત્યારે તેઓએ એલાન કર્યું કે એ ભાઈઓ જેવી રીતે અમે આ માણસ સાથે વર્તાવ કરે છે કે જેણે આપણું દીન મૂકી અને મોહમ્મદનું દીન કબૂલ કર્યું છે ઇસ્લામ કબૂલ કર્યું છે જેવી રીતે અમે તેને સતાવે છે એવી રીતે તમે પણ તેઓને તમારા માણસોને સતાવો આવી રીતે વર્તાવ કરો તેઓ સાથે તો સીધા કરશે એમ કહી અને એને પૂરી નાખો ભાઈઓ બુઝુર્ગો મા બહેનો થોડાક દિવસ માટે નહીં કિતાબમાં લખેલું છે કે વર્ષો સુધી એ હાલતની અંદર રહ્યો બસ આ પોઈન્ટ છે જેને સમજવાની કોશિશ કરી વર્ષો સુધી એ હાલતની અંદર કે એ જેલની અંદર છે એને સતાવવામાં આવે છે એને ઇસ્લામ કબૂલ કરી લીધું છે પણ એ માણસ છે કે જે આયત ઉપર અમલ કરે છે અલ્લાહી કાલ الذين قالوا ربنا الله ثم استقاموا એને અલ્લાહને કબૂલ કર્યા બાદ એટલો મક્કમ રહ્યો આટલી બધી તકલીફો એના ઉપર આવી પણ એને એમ ન કહ્યું કે હું પાછો મુશ્રિક થઈ જાઉં છું હું પાછો પૂજા કરીશ નહીં એ ઇસ્તકામત પર રહ્યો વર્ષો સુધી પૈગંબર ઇસ્લામ એના માટે દુઆ કરતા હતા એક વખત એ આવ્યો કે એક મદીના વાળો મુસલમાન મક્કાની અંદર આવ્યો તપાસ કરી બધી કે આ ભાઈ ક્યાં છે એને એક પ્લાન બનાવી અને એ મુસલમાન ભાઈને લઈ છોડી અને તરત જ મદીના છો લઈ ગયો અને એ આઝાદ થઈ ગયો પણ એને એના ઈમાનને બચાવી નાખ્યો ભાઈઓ બહેનો હવે આના ઉપર વિચાર કરવાની જરૂર આપણા ઉપર થોડી નાની મુશ્કેલ આવી જાય છે તો શું આપણે તૈયાર થઈ જાય કે આપણા દીનને આપણે વેચી નાખીએ? જ્યાં સુધી એક માણસ પોતાના હક માટે નહીં લડે, મૌલા એ કાયનાત અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામુ
અલયહ
બયાન કરે છે કે જ્યાં સુધી એક માણસ પોતાના હક માટે નહીં લડે એને હક નહીં મળે. ખુદાવંદ તઆલાએ એ જ મૌલા એ કાયનાત કહે છે, ખુદાવંદ તઆલાએ ઇન્સાનને આઝાદ પૈદા કર્યો છે, એ કોશિશ કરે કે એ આઝાદ રહે. જ્યાં આપણને કહેવામાં આવે છે કે આખા જમાનાની નિશાનીઓમાંથી એક નિશાની એ છે કે તે વખતે દીનને સાચવવું મુશ્કેલ હશે, હાથ ઉપર ગરમ ગરમ કોલસો રાખવો એ આસાન હશે. બનતો કોલસો હાથ ઉપર રાખવું એ આસાન હશે, દીનને બચાવવું એ મુશ્કેલ હશે, દીન ઉપર મક્કમ રહેવું એ મુશ્કેલ હશે. મેં આ વિષય એના માટે ઉપાડ્યો કારણ કે દુનિયાના ખૂણે ખૂણેની અંદર જ્યાં જ્યાં તમે જાશો મૌલા ઇમામ હુસેન અલી ઇસ્લામની આઝાદારી થાય છે, અને આપણે વર્ષોથી આઝાદારી કરે છે, પણ એ આઝાદારી એ સમજવાની આપણે કોશિશ કરે કે રસમ નથી, એની અંદર કંઈક અમલો છે, એની અંદર કંઈક દર્શો છે. એ દર્શને ઉપાડી દર વર્ષે આપણે કોશિશ કરે એ જિંદગીની અંદર અપનાવવા. પહેલું આ સમજવાની આપણી કોશિશ કરે, મક્કમ ઈરાદા ઉપર રહેવા માટે ઇન્સાનને મુશ્કેલ આવે છે. હું તમને દાખલો આપતો જાઉં અને પછી બીજા પોઈન્ટ ઉપર આવું અને ઇન્શાલ્લાહ તરત જ મસાજ ઉપર આવી જઈશ. ભાઈઓ, તમે વિચાર કરો કે તમે આજે ગુરુવારના દિવસે અત્યારે દ્વારે કોમેલ પડ્યા આપણે, જ્યારે વારસા સાથે પડ્યા આપણે, અને પછી ત્યારબાદ દરેક ઇન્સાન પોતપોતે દુઆ પણ માંગ્યો હશે, ખુદા પાસે પોતાની ગુનાની માફી પણ માંગ્યો હશે, અને એને ઈરાદો કર્યો હશે કે હવેથી મને ગુના નથી કરવા, ખુદા મારા ગુના માફ કરી નાખ, તું મારો મદદગાર છે, બધી દુઆ કર્યા બાદ આપણે બહાર નીકળ્યા અને મિસ્ટર શેતાન આવી અને કાનની અંદર શરૂ કરી નાખો, એને શરૂ કરી નાખો. એનું તો કામ જ છે ને, ઇન્સાનને ગુમરાહ કરવું એનું કામ છે. હવે તમે ત્યાં અટલ રહી, મક્કમ રહી અને કહી દીધું, ઓ મિસ્ટર શૈતાન, હું તને ફૂટબોલની લાત મારું છું, મને તારી જરૂર નથી, હવે હું તને નથી માનવાનો, હું મારા રબને માનવાનો છું. આ જિંદગીની અંદર આપણા માટે આવે છે. તેવી જ રીતે કેટલા એવા કારણો આપણી સામે આવે છે, કેટલા એવા મંજરો આપણી સામે આવે છે કે આગળ આપણે વિચાર કરે છે કે હવે કરવું શું. ઇન્સાન મક્કમ રહેશે તો ખુદાવંદ તઆલા એને મદદ કરશે. એ ખુદ કુરાન મજીદની અંદર કહે છે, ઇન તંસુરુલ્લાહ યન્સુરકુમ, અગર તમે અલ્લાહની મદદ કરશો તો અલ્લાહ તમારી મદદ કરશે. તમે એક પગલું આગળ લેશો કે મને મક્કમ રહેવું છે, ખુદાવંદ તઆલા 10 પગલા લેશે કે હું તને મારી રહમતની અંદર સાંચવી લઈશ. પણ ઇન્સાન ઈરાદો કરે, કારણ કે અહીંયા કંઈક ફ્રી ગિફ્ટ નથી, કોઈ ફ્રી કડો મળતો જ નથી, મફતનું કંઈ નથી. જન્નત ખપતી હશે તો આપણે એના માટે અમલ કરવો પડશે. બીજી ચીજ કે જે બહુ જ જરૂરી છે, કે જેના માટે મક્કમ રહેવું બહુ જ જરૂરી છે, એ ઇન્સાન પોતાના અખલાકને અને પોતાના ઈમાનને સુધારવાની કોશિશ કરે. કોઈ પણ ઇન્સાન કામિલ નથી, કોઈ પણ ઇન્સાન મલાઈકા નથી, દરેક ઇન્સાન ગુનેગાર છે અને જિંદગીની અંદર એને ઘણા ગુનાહો કર્યા હશે. પણ ખુદાવંદ તઆલા જે રીતે મેં આયત ગઈકાલ બયાન કરી, યા ઇબાદી અલ્લઝીના અસરફુ અલા અન્ફુસિહિમ લા તકનતુ મિન રહમતિલ્લાહ, અલ્લાહની રહમતથી માયુસ નહીં થાય, કદી માયુસ નહીં. તમે ઈરાદો કરો કે મને બદલવું છે, તમે ઈરાદો કરો કે મને આગળ વધવું છે અને ખુદાની નજદીક થવું છે, તો ખુદા મદદ કરશે. હવે ઇન્સાન પોતાના અખલાકને સુધારવાની કોશિશ કરે. દાખલો આપું, એક માણસનું કામ હોય જૂઠું બોલવાનું, ખુદા બચાવે, કોઈ માણસનું કામ હોય જૂઠું બોલવાનું, હવે એને નક્કી કરી નાખ્યું કે મને જૂઠું નથી બોલું. અને ત્યાં પાછો મોકો આવ્યો કે હવે મેં છટકવું છે, કારણ કે બહારનો કાઢવો કપશે ને, આ તે પરીક્ષા. હવે હક એના માટે ઈ છે કે સાચું બોલી, સાચું બોલી લેશે તો કદાચ એમ થશે કે માણસને કે મને નુકસાન થશે. ભાઈઓ નુકસાન નથી, જેમ જેમ ઇન્સાન હકની વાત કરશે સાચું બોલશે એની ઇજ્જત ઊંચી થતી જશે. શા માટે? કારણ કે ઇજ્જત ન હું દેવાવાળો છું, ન તમે દેવાવાળા છો, ઇજ્જત અલ્લાહ દેવાવાળા છે. ઇન્સાન જેમ જેમ પણ સાચું બોલતો જશે એ પોતાને સુધારવાની કોશિશ કરતો હશે. એમ જ જો કોઈ માણસની આદત હોય રિબત કરવાની, ખુદા ના કરે કોઈ માણસની આદત હોય તોહમત નાખવાની, ખુદા ના કરે કોઈ માણસની બીજી બુરી આદત હોય, તો ઇન્સાન જો પોતાને કોશિશ કરે અને પોતાને સુધારવાની કોશિશ કરે અને એની અંદર અટલ રહે અને મક્કમ રહે, તો એક વખત આવે છે કે જયારે એ કામયાબ થઈ જાય છે. આની અંદર હું એક હદીસ પેશ કરું છું કે જે આપણા પહેલા ઇમામ ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ સલામ ઇમામ કહે છે કે પોતાને સુધારવાની કોશિશ કરવામાં મહેનત કરતા રહો, મહેનત કરતા પોતાને સુધારવાની કોશિશ કરવામાં પોતાને સુધારવામાં મહેનત કરતા રહો. અને આની અંદર તમને કંઈ પણ મદદ નહીં કરે સિવાય કે તમે પોતે એની અંદર કોશિશ કરો. એટલે કે અગર તમે ચાહતા હો કે આની અંદર તમને સારો નતીજો મળે તો બસ કોશિશ અને કોશિશ કરતા. ઇન્સાન ઓળખાય છે પોતાના સારા અખલાકથી, ઇન્સાન ઓળખાય છે ઇન્સાનિયતથી, ઇન્સાન નથી ઓળખાતો પાવરથી કે માલથી કે કોઈક કબીલામાંથી આવ્યો હોય, નહીં, ઇન્સાન ઓળખાય છે તો ઇન્સાનિયતથી અને એના સારા અખલાકથી. હું એ વાક્યો પેશ કરું છું જે તમે કહ્યું કે બીજો વાક્યો અને પછી મસાય તરફ આવી જાઓ. વાક્યો છે એક માણસનો કે જેનું નામ હતું બુઝૈર, બુઝર જુમૈર. બુઝર જુમૈર એ મિનિસ્ટર હતો ઈરાનની એક ગવર્મેન્ટની અંદર કે જેનો બાદશાહનું નામ હતું અનુશેરવાન. અનુશેરવાન એ મોટો બાદશાહ હતો, એનો એક વઝીર હતો બુઝર જુમૈર. બહુ જ માણસ અક્કલવાળો હકીમ હતો, જે પણ કંઈ પગલોને હિકમતથી દેતો હતો. એક વખતે એની અને બાદશાહની વચ્ચે મતભેદ થઈ ગઈ, એટલે બાદશાહે તરત જ હુકમ આપ્યો કે આને જેલખાનાની અંદર મોકલી દો. શા માટે જેલખાનાની અંદર? કે આને હું શીખાડું કે કોણ મોટું છે અને કોણ નાનું છે. આજ દુનિયા એમ જ કરે છે, સુપર પાવર છે. હું અમે બતાવે અમે અમારી પાસે તાકાત છે. આ લોકોને કહે છે કે તમે ભલે કહો કે અમે સુપર પાવર છે, પણ તમારો પાવર સોપારીનો પણ નથી, કારણ કે સૌથી વધારે સુપર પાવર ખુદાવાની તાકાત છે. જે ઈચ્છા હશે એ થવાનું છે. તો નાખી દીધો જેલને. ઘણો વખત થઈ ગયો તો અનુશેરવાને પોતાના એક માણસને મોકલ્યો અને કહ્યું જા અને જોયા કે આ ભાઈની હાલત શું છે. અનુશેરવાન ચાહતો હતો કે ઓલો ભાઈ લઈને આવે. બિચારો ઝઈફ થઈ ગયો છે, સાવ ઝીણો થઈ ગયો છે, તકલીફોની અંદર છે. ઈ એમ કોશિશ કરતો હતો કે આવો જવાબ દે. પણ જયારે આ જાય છે, આ મેસેન્જર આ જે કે અનુશેરવાનનો મોકલેલો હતો એ જયારે જેલખાનામાં જાય છે તો જોય છે કે બુઝર જુમૈર ખુશી ખુશી છે, તગડો બેઠો છે. કોઈ જાતની તકલીફ ને મોઢા પર તો કઈક એને એમ લાગ લાગી કે આ કઈ તકલીફ છે, જાણે કે કોઈ મુશ્કેલમાં જ નથી. બિચારો હેરાન થઈ ગયો, ઈ જ માણસ હેરાન થઈ ગયો. એને કહ્યું અરે હકીમ, જાણતો હતો કે આ હકીમ છે, જાણતો હતો કે આ માણસ અક્કલવાળો છે. એને પૂછા કર્યું અરે હકીમ, તમને આટલી તકલીફો, અહીંયા તમને એટલો રાખવામાં આવ્યો તો તમારા મોઢા પર ખુશી હતી? એનું કારણ શું છે? તેને કહ્યું, મારી પાસે એક દવા છે, મારી પાસે એક દવા છે. બોલો, દવા સમજતું તો બોટલમાં આવી દીધીની અંદર દવા હશે, આ પીતો હશે દોરો એટલે આ બરાબર છે, ખુશી ખુશી કે મારી પાસે એક દવા છે. તો કે એ દવા કઈ છે મને બતાવો, મને પણ જાણવી છે. તેને કહ્યું કે એ દવાના છ ભાગો છે, દવાના છ ભાગ છે. ક્યાં છ ભાગ છે? કે પહેલો ભાગ ઈ છે અલ્લાહ ઉપર તવક્કલ, પહેલો ભાગ ઈ છે અલ્લાહ ઉપર તવક્કલ. બીજું ઈ કે જે લખેલું છે એ થવાનું છે, ખુદા જે ચાહે છે એ થવાનું છે, ઇન્સાન એને રોકી નહીં શકે. મારા માટે લખેલું છે કે હું બીમાર થઈ જાઉં, તો ખુદા ન કરે કાલ થવાનો ઊંચો બીમાર થઈ ગયો, રાત નું નતું ચાલતું બીમાર થાય. તો જે લખેલું છે એ થવાનું છે, ખુદાવંદ તઆલા જે કરે છે. કારણ કે અમુક ચીજો જે છે એ આપણા હાથના કંટ્રોલની અંદર નથી. ઇન્સાન ક્યારે આવે, ક્યારે દુનિયાથી જાય, ક્યારે બીમાર થાય, ક્યારે સાજો થાય, કોઈ તકલીફો આવી જાય, એ આપણા હાથમાં નથી, એ ખુદાના હાથમાં. જે થવાનું છે થવાનું છે, લખેલું છે એ થવાનું છે. ત્રીજું એને કીધું, એનો ભાગ છે સબ્ર અને મક્કમ રહેવો, સબ્ર અને મક્કમ રહેવું. અનુશીર્વાદ મારા ઉપર ઝૂમ કરી નાખ્યો તો હું ખુદા પાસે શિકાયત નથી કરતો, હું હજી મારા દીન ઉપર મક્કમ છું અને સબ્ર કરું છું. ચોથું ઈ કે હું સવાલ કરું છું કે અગર હું સબ્ર નહીં કરું તો શું કરીશ, આ હાલતની અંદર હું સબ્ર નહીં કરું તો શું કરીશ. ઇન્સાન જયારે મુશ્કેલી અંદર ઘડી જાય કે ખુદા ના ખાસ્તા, એક ઇન્સાન પેરેલાઇઝ થઈ જાય ખુદા ના ખાસ્તા, તો મને કહો કે ઈ હોસ્પિટલની અંદર બેસી અને ડાક્ટરોને ઘાળો થઈ એ પોતાને સાજો કરી શકશે? હવે એ થઈ ગયો છે, ડોક્ટરે કોશિશ કરી, અગર સારું થવાનું હશે તો થશે, તો એ કહે છે કે હું સબ્ર ન કરું તો શું કરું. ચોથું અને હું ઈ કે હું જોઉં છું કે આના કરતા પણ વધારે કોઈ દુઃખ આવી શકે છે, એટલે આ દુઃખને હું નાનું સમજુ છું અને સમજુ છું કે આનાથી પણ કોઈ વધારે દુઃખ મને આવી શકે છે. અને એનો છઠ્ઠો ભાગ ઈ છે કે વખત વસતા, વખત વટાતા મને એ આશા છે કે હું રિહા થઈ ગયા. આ છ કારણસર તમે મને જોવો કે હું સબ્રના પર બેઠો છું, ન મને કોઈ જાતની મુશ્કેલ છે, હું આરામની અંદર છું. તો ભાઈઓ, અગર કરબલાના જે ઇમામ હુસૈન અલી ઇસ્લામ સાથે સાથીઓ હતા, ખુદ ઇમામ એના સદાવાલાઓની સાથીઓ, અગર તેઓને આપણે જોશું તો હું કહું છું અને ચેલેન્જ કરું છું, મને એક ફિકરો બતાવો કરબલાની અંદર કે કોઈ પણ સાહાબીએ કહ્યું હોય, અરે ખુદાયા તું શા માટે મારા ઉપર આટલા જુલ્મ મૂક્યો? પણ તમને અગર યાદ હોય કે મૌલાએ હુસૈન, મૌલા ઇમામ હુસૈન અલીસા જયારે અલી અસગરની લાશને લઈ જાય છે તો મોઢા ઉપર શું છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન, રદન બે કબાહી વ તસલીમ મંદિર. એ હાલતની અંદર કે જયારે ફરજંદના ગલાની અંદર તીર લાગી ગઈ છે તો મૌલા કેને યાદ કરે છે? ખુદાને યાદ કરે છે. તારા તરફથી છે, તારી તરફ અમને પાછું જવાનું છે, અને જે પણ તારો હુકમ છે એ હુકમ ઉપર અમારું સર તસલીમ છે. અઝાદાર અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એ વખતને યાદ કરો કે જયારે જવાન ફરજંદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવ્યા અને કહ્યું, યા અબતા, અરે બાબા મને રજા આપો. તમારા દિલ પર હાથ રાખી અને વિચાર કરો કે મૌલાના દિલ પર શું ગુજરી હશે કે તે વખતે ઇમામે એમ કહ્યું કે શું કહ્યું હશે પોતાના બે બેટા અલ્યકબરને કે જયારે એ રજા માંગવા આપે છે. અદાદારો, ઇન્સાન ખૂબ રોય છે પોતાના જવાન ફરઝંદની મોત ઉપર, એમાં કોઈ શક નથી. પણ જરાક વિચાર કરો, હું એક દાખલો પેશ કરું છું. કહે છે કે જયારે મરહુમ આયતુલ્લાહ ખુમૈની રહમતુલ્લાહ અલૈના જવાન ફરઝંદ સૈયદ મુસ્તફાની શહાદતે તેઓની વફાત થઈ, તેઓને ઝહેર દેવામાં આવ્યું હતું, તો તે વખતે ઇમામ ખુમૈની નજફની અંદર હતા અને માણસો તાઝીમ માટે આવતા હતા. પોતે આવી અને પુરુષો, બધા માણસો પુરુષો દેવા આવતા હતા. અને એક માણસ બયાન કરે છે જે પોતે ત્યાં એ વખતે હતો, એ ખૂબ બયાન કરે છે. મેં પોતે સાંભળ્યું એના કારણે, એના મોઢેથી કે એ કહ્યું કે અમે જોયું કે જ્યાં જે જે પણ માણસ આવતા હતા, પુરુષો દેતા હતા, મૌલા અટલ હતા, મક્રમ હતા, તેઓની આંખમાંથી આંસુ નતા નીકળતા. પણ એ વખતે એક ઝાકિર ઇમામ હુસૈન આવ્યો અને એને તરત જ હજરત અલ્યકબરની શહાદતનો જિક્ર બયાન કરીને બધા જવાબદારો તે વખતે ઇમામ ખુમૈનીની આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા. જવાન ફરઝંદની મોતને
દરબારની અંદર જ્યાં છે અને એની રીતે તેઓને પેશ કરવામાં આવે છે. કરે છે એ ક્યાં કોણ છે? તો જયારે કહેવામાં આવે છે આલી અબ્દુલ હુસૈન છે. અમે પુત્રોને મંદિર તમામ કરી નાખી. તો તે વચ્ચે યાદ કર્યું કે અલી અબ્દુલ હુસૈન તો કતલ થઈ ગયા કરબલામાં. પછી
Yeah, Hussein.